તારીખ 20-8-1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ પત્રાંક 45 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 251
એ પ્રકારને છે. આત્મશાંતિ જે અંતર્મુખ ઠરવાનો જે પ્રકાર છે એમાં જે નિરાકુટાની જે શાંતિ છે એની પાસે આ સાંભળવું સંભળાવવું એમાં થાક લાગે, એમાં આકુલતા લાગે, અશાંતિ લાગે, એવી પરિણતિ જાગૃત સહજ જાગૃત થઈ ગઈ. આગળ જે વાત કરી તીવ્રતા અને મંદતા, પણ કશાય તો એનો એ છે, કશાય એક તીવ્ર છે અને એક મંદ છે, કશાય સામાન્ય છે, કશાય સામાન્ય એ તો છે જ. વિભાગની જાત એમાં મલિનતા છે, એમાં દુઃખ છે, અને પોતાના જાતથી પોતાની જે જાત છે, સ્વરૂપ છે, એનાથી વિરુદ્ધ છે, વિરુદ્ધ છે. ત્રણ બોલ્યતા છે 72મી ગાથામાં. સૂચિ પણ વિપરીતતા એ આશ્રવોના જાણીને, અશુચિ પણ કહો કે મલિનતા કહો, વિપરીતતા કહો કે વિરોધી ભાવ કહો, થોડી જાણ જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જે દુઃખ કારણ છે અને દુઃખ સ્વરૂપ પણ છે. કારણ દુઃખ કારણ પણ છે અને દુઃખ કાર્ય પણ છે. કારણ કાર્ય બે એક જ પર્યાય આપે છે. બુદ્ધિપૂર્વક, અબુદ્ધિપૂર્વક તો વિદાય જશે, એ અગતિમાં જાય છે. પણ બુદ્ધિપૂર્વક એને સાધન માને, એને કલ્યાણ માને, એને હિતરૂપ માને, એને ધર્મ માને, કર્તવ્ય માને, એવા કોઈ પણ પ્રકાર બુદ્ધિપૂર્વક આવે તો અગ્રહિતમાં જાય છે. કેમ કે ત્યાં સાધનની વિપરીતતા છે. એટલા માટે નહીં બુદ્ધિપૂર્વક બધાને કેમ હોય, યથાર્થ સમજણ છે એને તો ખ્યાલ હોવો જોઈએ. નહીં આ અટકવાનું નથી, આ સાધન નથી, આ બાહ્ય ક્રિયા છે, અંતરંગ ક્રિયા કોઈ મારી દીધી હોય એવી સમજણ હોવી જોઈએ. એક વાત જરૂર છે કે ગ્રહિત અગ્રહિતના વિષયમાં આપણે ત્યાં બીજે તો વિચાર જ કરવાની જરૂર નથી, પણ જ્યાં સમ્યક મિથ્યાત્મનો પ્રશ્ન ગુરુદેવે 45 વર્ષ સુધી ચર્ચ્યો છે ત્યાં પણ આપણે ત્યાં 95% વધારે માણસો ગ્રહિત અગ્રહિતમાં નથી સમજતા. 95% વધારે મોક્ષો ગ્રહિત અગ્રહિતના વિષયમાં જાણ છે. વાંચન કરો સુધા એમાં કેટલાક તો આવે છે. આ પ્રકાર છે એટલે આપણે ત્યાં નોંધાયું છે. ગુરુદેવને આપણું સ્પષ્ટ કર્યા પછી પણ એ પ્રકારથી વિચારવાની રીત નથી. હજી આપણે ત્યાં ગણતરી મૂકા છે. ભક્તિમાં કોણ આવે છે, પૂજામાં કોણ બેસે છે, હજી આપણે ત્યાં આ જોવાની દ્રષ્ટિ છે. સમાજમાં ભક્તિમાં રોજ આવે છે કે પૂજામાં બેસે છે, ઓલા જે ઉપવાસ કરે છે ને એમાં ફેર શું પીડ્યો, શું ફેર પીડ્યો જો હજી આપણે મારી દ્રષ્ટિથી માફ કરવામાં આવે. આટલી હા બુદ્ધિપૂર્વક મળે, હા બધું બુદ્ધિપૂર્વક મળે, ગ્રહિતમાં જાય છે. આટલું આટલું ગુરુદેવે સ્પષ્ટ કર્યા પછી ઘણું સ્પષ્ટ કર્યું. આપનો અધિકાર તો ગુરુદેવ હતા ત્યાં સુધી ચાલ્યો છે. જૈનાભાષીનો સાતમો અધિકાર તો જૈનાભાષીનો ઘણો ચાલ્યો છે. એમાં ઉભ્યાભાષી, ધ્યાભાષી, વ્યવહારાભાષી, ઉભ્યાભાષી બહુ સુખું કર્યું. પણ ત્યાં એવો ખ્યાલ લોકોનો રહી ગયો છે કાં તો અગ્રહિતનો પ્રકાર છે, નહીં પ્રયોજનભૂત વિષયમાં અને પ્રયોજનભૂત તત્વમાં પોતાનું મૂળ સ્વરૂપ અને એનું ઉપાસનાનું સાધન. એક આશ્રય અપેક્ષા એ પ્રયોજનભૂત છે અને એક પ્રગટ કરવાની અપેક્ષા એ પ્રયોજનભૂત છે, પર્યાય અપેક્ષા દ્રવ્ય અપેક્ષાએ એક પર્યાય અપેક્ષાએ આ બે જગ્યાએ તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારની કંઈક એમના જે અભ્યાસનો આ વિષય છે બુદ્ધિપૂર્વક ભૂલ થાય સમજણમાં ભૂલ થાય એટલે સીધો ગ્રેજ મચાયેલો જાય અગ્રેજ નથી રહેતો બહુ જવાબદારી છે બુદ્ધિપૂર્વક એટલે સમજણ પૂર્વક તત્વજ્ઞાન ના અભ્યાસ નો ઉપયોગ લગાવે છે તો બુદ્ધિપૂર્વક ની જ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કરતા ભૂલ થાય તો એને ગ્રેજ મુખ્યાત્વ ત્યાં સમજવા એટલે બહુ જવાબદાર વાળો જવાબદારીનો વિષય થઈ ગયો બીજા કરતા તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા વાળાની જવાબદારી વધી ગઈ અને એ તો હંમેશા દુનિયામાં પણ એવું છે હાયર ધી પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી પટાવાળાની જવાબદારી હોય એના કરતા કોઈ પણ કંપનીના ચેરમેનની જવાબદારી વધારે હોય અને ડાયરેક્ટરની જવાબદારી વધારે હોય સ્ટાફની એટલી ન હોય જેટલી ડાયરેક્ટરની હોય ડાયરેક્ટરની એટલી ન હોય જેટલી ચેરમેનની હોય એ તો બધું છે એમ આ લાઈન ધર્મના ક્ષેત્રમાં તત્વજ્ઞાનના અભ્યાસની લાઈન સૌથી ઊંચી છે પૂજા ભક્તિ દયા દાન જાત્રા બધાએ કરતા અને જપ તપ કરતા તત્વજ્ઞાનના અભ્યાસમાં સ્વભાવ પણ ઊંચી કુટીના છે અને તત્વને પામવાનું એ જ બાહ્ય સાધન છે અથવા નિમિત્તભૂત સાધન છે જો યથાર્થપણે ગ્રહણ કરવા માટે અપનાવવામાં આવે તો નેચર ટોટલમાં જે કહે છે એ પ્રમાણે કે તત્વજ્ઞાનનો અભ્યાસ સમ્યક દર્શનનું કારણ છે તો પણ સમ્યક દર્શન થાય વા ન થાય સમ્યક સંગુખમાં આ વાત લખી છે આત્મા અધિકારમાં જો કારણ હોય તો કાર્ય થવું જ જોઈએ તો કે આ કારણ છે ખરું એક વિશેષણ લગાડો કે યથાર્થપણે તત્વજ્ઞાનનો અભ્યાસ થાય તો જો એ અયથાર્થપણે થાય તો એમાં કારણ પણ નથી જેને યથાર્થ થાય એને કાર્ય થાય ન થાય પ્રશ્ન બરાબર વિધિ સમજવી જોઈએ વિધિની ભૂલ નહીં અને જેટલા મતાંતર થયા છે જેટલા સંપ્રદાયો જૈન સંપ્રદાયમાંથી છૂટા પડીને જુદા નામ ધારણ કર્યા છે અથવા જૈનમાં ને જૈનમાં પિતા નામથી ચાલે છે એ બધામાં કોઈ પણ મતભેદ હોય વિચારભેદ હોય તો વિધિના વિષયમાં છે આત્મા તો સૌને સ્વીકાર્ય છે સાંખ્ય પણ જૈન દર્શન જેવો જ આત્મા માને છે અખંડ ધ્રુવ અપરિણામી વિતરાગ સ્વભાવી વિતરાગ શબ્દ આવે છે અધ્યાત્મ શબ્દ આવે છે કુટસ્થ અપરિણામી એ બધા શબ્દો આવે છે પર્યાયનો વિષય એવો અટપટો છે કે સાધન પાછો પર્યાયમાં છે જીવની પર્યાયમાં થાય છે સંસાર મોક્ષ પર્યાયમાં થાય છે મિથ્યાત્વ સમ્યત્વ પર્યાયમાં થાય છે જ્ઞાન અજ્ઞાન પર્યાયમાં થાય છે રાગ વિતરાગતા પર્યાયમાં થાય છે સુખ દુઃખ પર્યાયમાં થાય છે એ વિષયમાં ભૂલ કરે છે ગ્રહિતમાં ચાલે છે ભલે સાચા દેવગુરુ શાસ્ત્રને માનતો હોય તો ગ્રહિત મિથ્યાત્મા છે મોક્ષ પણ યથાર્થતામાં હોય તો એને ખ્યાલ આવી જાય એ તકલીફ એટલી છે કે અયથાર્થ વાળાને પણ યથાર્થતાનો ખ્યાલ છે ને યથાર્થતા વાળાને પણ યથાર્થતાનો ખ્યાલ છે આ એક ટ્રેજેડી છે આ વિશે કે અયથાર્થપણે અભ્યાસ થતો હોય તો પણ એને એમ લાગે કે નહીં મારી માન્યતા યથાર્થ અને યથાર્થપણે હોય એની પણ એની જાગૃતિ હોય છે એમાં અંતરમાં શું કે છે બહારમાં સરખું લાગે અભ્યાસ શાસ્ત્ર અનુસારનું કથન હોય બધું બરાબર લાગે અંતરમાં શું ફેરવાય છે? અંતરમાં જાગૃતિ હોય છે, યથાર્થતા વાળા. જયારે અયથાર્થતામાં જાગૃતિ નથી આવતી, જે પરિણામ અહિતરૂપ છે અને જે પરિણામ હિતરૂપ છે એવા જો બે વિભાગ લેવામાં આવે તો હિત અહિતના વિષયમાં એટલે કે પ્રયોજનના વિષયમાં મુમુક્ષુની ભૂમિકામાં જાગૃતિ આવે તો યથાર્થ છે, અને જાગૃતિ ન આવે તો યથાર્થ નથી. આ એક બેરોમીટર છે.
જાગૃતિ આવે અને જાગૃતિ ના આવે
ત્યાં સુધી લીધો છે પેલા પ્રકરણમાં કે જેટલી જાગૃતિ એટલી જ ખરેખર તો મુમુક્ષુતા છે, બાકી નામ માત્ર મુમુક્ષુતા છે. ત્યાં સુધી એ વાતને સ્પષ્ટ કરી છે. પણ જાગૃતિ એટલે શું? એક દ્રષ્ટાંત લઈએ કે આપણે ચાલીએ છીએ, પછી મુંબઈના ભુવનેશ્વર જેવા લત્તામાં પણ ચાલવાનું થાય અને ફોર્ટ એરિયામાં પણ ચાલવાનું થાય, બહુ ટ્રાફિક જ્યાં છે ત્યાં, છતાં આપણે ક્યાંય લપસીને પડીએ નહીં, ક્યાંય ખાડામાં પગાવી ન જાય, કોઈની સાથે ભટકાય ન જઈએ, વાહન સાથે ન ભટકાય, માણસ ગમે તેટલા વિચાર કરતા હોય, વાતો કરતા હોય સાથે ચાલતી વખતે, તો પણ આપણી જાગૃતિ હોય. અચ્છા, આપણે જ્યાં જવું છે એ બાજુ ચાલીએ છીએ કે બીજી બાજુ ચાલીએ છીએ? કદાચ તારવવા માટે કદાચ આગળ પાછળ થવું પડે, સ્પીડ ઓછી વધતી કરવી પડે છે, સાઈડમાં જવું પડે, આ સીધું આગળ જવાને બદલે એ બધું એલાઉ છે. એમ કરવાનું કે તમે સ્પીડ ધીરી કરો, એલાવ, તમે સેટ કરીને આ સાઈડમાં જા માનતો નહીં, પણ તમે જે નિર્ણય કર્યો છે એ બાજુ સરવાળે ચાલો. એ જાગૃતિ છે કે યાદ કરવું પડે છે? જાગૃતિ છે, સહજ જાગૃતિ છે. એવી સહજ જાગૃતિ આવે છે યથાર્થતામાં. એ યથાર્થતાનું એક ચિહ્ન છે મોક્ષની ભૂમિકાનું. શું મતલબ છે તમારે? મારો પ્રશ્ન છે કે ગુણભેદથી તમારે શું મતલબ છે? તમારે ભાવને ઓળખવો છે? જયારે દ્રષ્ટાંત છે, એક ભાવનો દ્રષ્ટાંત છે, તો તમે તપાસી લ્યો કે ત્યાં મારો કયો ગુણ કામ કરે છે. રસ્તામાં ચાલતા તમને જાગૃતિ છે, દ્રષ્ટાંતની અંદર તો તમે તપાસો ને. જ્ઞાન કોણ છે, આચરણ કોણ છે, એ સંબંધીનો પુરુષાર્થ કોણ છે, એની શેટી વિડીયો છો તમે. બીજા ગુણો પણ સાથે છે, મુખ્યપણે જ્ઞાન છે. પણ એ ગુણભેદથી સમજવાની જે પદ્ધતિ છે એના બદલે અનુભવથી સમજવાની પદ્ધતિ ઓલી શું છે? તમે બુદ્ધિમાં વિચારમાં ચાલ્યા જાઓ છો. દ્રષ્ટાંત અનુભવનો એટલા માટે દેવામાં આવે છે કે તમે અનુભવ પદ્ધતિથી એ વાતને વિચારો, તમારા અનુભવને તપાસો, અને સાથે અહીંયા તમારી મુમુક્ષુતાના અનુભવને તપાસો. અનુભવ સાથે અનુભવને ટેલી કરી દીધી. ગુણભેદમાં શું કરવા જાવ છો? શીખી લેવી છે વાતને તમારે કે આ ગુણનું આ કામ છે, આ ગુણનું કામ છે. એ તો લક્ષ વાળાને જાગૃતિ આવે છે, પૂર્ણતાને લક્ષે શરૂઆત થાય એને જાગૃતિ આવે છે. એટલે લક્ષને ચુકાવવાનો એનું નામ જ લક્ષ છે કે જે ચુકાય નહીં, ચુકાય તો એને લક્ષ નથી કહેવાતો, એને સ્મરણ વિસ્મરણનો એક વિષય કહેવાય. આવે જ નહીં જાગૃતિ, આવે જ નહીં. શરૂઆત જ નથી થતી, પૂર્ણતાના લક્ષ્મીના શરૂઆત થતી જ નથી. આ એક અબાધિત ત્રણે કાળનો સિદ્ધાંત છે. ગુરુદેવે પોતાના ઘણા અંતર્મંથનથી, અનુભવ ઉપરાંતના અંતર્મંથન પછી આ વ્યક્ત કરેલી વાત છે એવું લાગે છે. બહુ જયારે વિચારીએ છીએ એ વિષય ઉપર ત્યારે, કે પોતે તો પોતાના એ અનુભવથી શરૂ કર્યો હોય છે, પણ એવું યાદ કેમ રાખે? અનુભવ સુધી પહોંચી ગયા હોય એને મેં શરૂઆત કેવી રીતે કરવી હતી યાદ ક્યાં રાખવાનું રહ્યું? એને તો શરૂઆત કરીને મોક્ષ માર્ગમાં પહોંચી ગયા છે, મોક્ષની શરૂઆત થઈને મોક્ષ માર્ગ સુધી પહોંચી ગયા છે. સમય દર્શન જ્ઞાનચારી પ્રાણે એને મેં કેવી રીતે શરૂઆત કરવી હતી એ ક્યાં યાદ કરવાનું રહ્યું? પણ જયારે સામે મુમુક્ષુ આવે છે, જ્ઞાનીને પણ જયારે સામે મુમુક્ષુ આવે છે, અને એ મુમુક્ષુઓમાં કેટલાક ગુંજાયેલા આવે છે કે સાહેબ છૂટવું છે, હવે કોઈ રીતે છૂટવું છે, છૂટવાનું અમારે ક્યાંથી શરૂ કરવું? કાંઈ એમાં વાત તો ઘણી આવે છે, પણ ક્યાંથી શરૂ કરવું? અનેક વાતો છે આની અંદર, તો એક વાત નથી કાંઈ, ત્યારે કોઈ વાત નહીં. પદ્ધતિસર વ્યવસ્થિત રીતે, એક સામાન્ય કામ પણ વ્યવસ્થિત રીતે હોય છે. એક મશીન હોય છે 50 લાખનું, તો પણ એનો એક સ્ક્રૂ કઈ સાઈઝનો, લાંબો ને જાડો ને પાતળો, બધા એના ડાયમેન્શન ફિક્સ કરેલા હોય છે એક એક પિનના. ત્યારે એ મશીનરી ઓટોમેટિક બધું સરખું કામ કરે છે, એને એક એક પાર્ટના ડાયમેન્શન છે, એના એક દોરાવો હોય ચીજ આખી પાછી ન હોય, પોઈન્ટ પણ આગુ પાછું ન થાય, એટલું ફિક્સ હોય છે. લૌકિક કાર્યો પણ એટલી ચોકસાઈથી થાય છે, તો આ મોક્ષ માર્ગ વગર ચોકસાઈ હાલતો હશે. ભૌતિક સાયન્સ કરતા આ સાયન્સ તો વધારે પરફેક્ટ છે. ભૌતિક સાયન્સનો ગમે તેટલો વિકાસ દેખાતો હોય તો પણ તે ઇમ્પરફેક્ટ છે. ખરેખર તો પરફેક્ટ છે જ નહીં, પરફેક્ટ છે જ નહીં એમ નહીં, ખરેખર તો જે હોલ સાયન્સ છે પદાર્થનું, પરમાણુનું, એની ABCD જેવી ચાલે છે. હજી તો તંત્ર અને મંત્ર વિદ્યા તો વહી ગઈ અત્યારે, બધી જે વિદ્યાધરો સાધતા હતા એ તો બધી ખલાસ થઈ ગઈ અત્યારે, કોઈ છે ને વિદ્યાધર મનુષ્યમાં? કે એક માણ થોડે તો બધા નાગથી બંધાઈ જાય, નાગ પાછો નાગ લાવે ક્યાંથી? એટલા હજારો માણસ નાગથી બંધાઈ જાય, અજ્ઞાસ વર્ષે ને વરસાદ આવે ને અગ્નિ વર્ષે ને બધું થાય, એ તો વિદ્યા જ રહી ગઈ. એ તો જળનું પરમાણુનું વિજ્ઞાન પણ કેવળ જ્ઞાન ગોચર છે, એ બધું કેવળ જ્ઞાનમાં આવેલી ચીજ છે. આપણે તો મતલબ નથી એનાથી, પણ લોકો જેને મહિમા આપે છે, આશ્ચર્ય કરે છે, કિંમત આપે છે. એ મારે પ્રશ્ન આવ્યો હતો વેદાંતિ અમારી ચર્ચામાં આવ્યો, ઘણા વર્ષ પહેલા એ દિવસ સોનગઢ નહોતો આવતો, તે દિવસ બાકીમાં બેઠેલા અમારી આવી થઈ ગયા, ખબર કે આ લોકો બેસે છે વેદાંતિ હતા. જૈન દર્શનમાં પરમાણુને ઘણી સૂક્ષ્મ વાતો લખી છે, એમ સાંભળ્યું છે, તમને લોકોને તો ખબર હોય. અત્યારે જોવું એટમ બોમ્બ થઈ ગયો, એટમ બોમ્બની શોધ થઈ છે, કે દર્શનમાં એવું કાંઈ છે નહીં. જૈન દર્શન તો બહુ વિશાળ છે ને, એમાં એટમ બોમ્બની શોધ તો હજી ABCDમાં નથી આવતી, એવડું બધું જૈન દર્શનનું ભૌતિક વિજ્ઞાન છે. કેમ કે અહીં તો આપણે તો આટલી દુનિયા જોઈ છે, જ્યાં પ્લેનથી આવાગમન થાય છે, હમણાં હમણાં વળી બહાર જાય છે, આ ચંદ્રને જે કાંઈ વાતો કરે છે. જૈન દર્શનનું વિજ્ઞાન જુઓ તો 14 બ્રહ્માંડ જે લીધા છે, એનું ભૂગોળ જુઓ, એનો ઇતિહાસ જુઓ, એ તો બધાને ઇતિહાસે 2-4-5 હજાર વર્ષનો ખ્યાલ છે. આપણા કોડાકોડી 2 કોડાકોડી સાગરનો ચોથો વારો છે, સંખ્યા બધી વર્ષો જાય એની અંદર. જર્મન વૈજ્ઞાનિકો જયારે આ શાસ્ત્રો આપણે ખબર વગેરે લઈ ગયા ત્યારે તો લોકોને આશ્ચર્ય છે કે આ લખનારા કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ છે. અને જયારે પછી એમને એ ખબર પડી જીવન જરૂરિયાતની કોઈ ચીજની અપેક્ષા રાખ્યા વગર લે, ન તો એને રહેવાનું ઘર હોય, ન તો એને ખાવાની કોઈ પ્રાયર એરેન્જમેન્ટ હોય, અગાઉથી નક્કી થયેલું કોઈ આજે આને ત્યાં ભાણું માંડવાનું છે, ન તો એના શરીર ઉપર કોઈ વસ્ત્ર. એવા નગ્ન દિગંબર મુનિઓએ જંગલમાં બેસીને આ શાસ્ત્રો લેખા છે, ત્યાં લોકોને આશ્ચર્યમાં ડૂબી જવું પડે. કેમ કે એના સાયન્ટિસ્ટોને તો ફૂલ ફેસિલિટી થી એને પ્રોવાઈડ કરે બધું. ભાઈ તમારા એરકન્ડિશન 24 કલાક ચાલુ રહેશે, તમારા માટે જે બધું અહીંયા તમને મળી જશે, લેબોરેટરીમાં બહાર જવાની તમારે પગ મૂકવાની જરૂર નથી, તમે રિસર્ચ કરો બસ, પૂરેપૂરી સગવડતા પ્રોવાઈડ કરે પછી એનું કામ ચાલે. આ લોકોને કોઈ સગવડની જરૂર નહીં. આપનું ગણિત એવું પૂરું થયું તો મેથેમેટિક આપણે ત્યાં નથી, એટલું મેથેમેટિક જૈન શાસ્ત્રોમાં છે. પછી લઈ ગયા છે, ઉકેલ કરવા લઈ ગયા, થોડું ઘણું એમાંથી જે બહાર આવ્યું છે એમાંથી જ આવ્યું છે. હિટલરે જર્મનીમાંથી જ અલગ અલગ આઈટમ મને એના કરતા આ પરફેક્ટ સાયન્સ છે. આપણે તો વાત એવી લેવી છે, આત્માનું જે વિજ્ઞાન છે અને એમાં આત્મજીતનો જે ઉપાય છે, એનું જે મૂળિયું છે કે જેનો સરવાળો સિદ્ધ પદમાં આવે છે, કોઈ સાધારણ વાત નથી, એવી કોઈ વાત નથી. એક સંસ્કાર પડે એનું બીજમાં નિર્માણ પદ પડેલું છે. આત્મ સ્વભાવનો મુમુક્ષુની ભૂમિકામાં જો સંસ્કાર પડી જાય આત્માના સ્વભાવનો, નિદર્શન ભલે પછી થશે અનુભવ, તો એ બીજ જ્ઞાન અને એ બીજની અંદર નિર્માણ પદ એના ગર્ભમાં પડ્યું. એવી કઈ વાત છે, મોક્ષતા સામાન્ય વાત નથી. એ તો વ્યવસ્થિત સમજે છે, વ્યવસ્થિત રીતે જ એ કામ થવાનું છે. વિજ્ઞાનમાં કોઈ અવ્યવસ્થિત રીતે કામ થતું નથી. પણ ગુરુદેવ શેરાનું દ્રષ્ટાંત દેતા હતા ઘરગથ્થુ, પણ એ વૈજ્ઞાનિક દ્રષ્ટાંત હતો કે 500 વર્ષ પહેલા શેરો કરતા હોય કોઈ કે 500 વર્ષ પછી કોઈ કરશે, શેરો શેરાની રીતે જ બનશે, નહીતર લુગડી એ નહીં બને, બધું નકામ જશે, એટલું નુકસાન થશે. એ વિજ્ઞાનનો સાયન્સનો દ્રષ્ટાંત હતો કે બીજી રીતે કામ થતું નથી. અથવા જેમ મોક્ષ માર્ગ ત્રણે કાળે નિયત છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ નિયત છે, 14 ગુણ સ્થાન નિયત છે ત્રણે કારણે માટે મોક્ષ માર્ગના, અને એ મોક્ષને પામવાનો રાજમાર્ગ છે. તો જે હાઈવે છે જેને આપણે રાજમાર્ગ કહીએ, નેશનલ હાઈવે, એનો એપ્રોચ વે જે મુમુક્ષુતા છે એ પણ નિયત છે. રાજમાર્ગ નિયત છે, એનો એપ્રોચ પણ નિયત છે, એમાં પણ બીજું કોઈ આડુંબડું ચાલે એવું નથી. એ જ્યાં સુધી પદ્ધતિ ન બેસે ત્યાં સુધી ક્રમ વિપર્યાસ થઈ જશે, અને એક વિપર્યાસમાં ક્રમ વિપર્યાસ એક એવો વિપર્યાસ છે કે એ રહે અને કોઈ કામ થાય એવું કોઈ દિવસ. જેમ કે સ્કૂલ પણ આપણે એમ કહીએ છીએ કે જે લોકો તપશ્ચર્યા કરે છે એને આપણે એમ કહીએ ભાઈ તપ જ નથી, એ કોઈ સમય તપ, તમે ઉપવાસ કરો પછી એક કરો કે અનેક કરો, પણ એ કઈ ખરેખર તપ ન કહેવાય ને એ નિર્જરાનું કારણ પણ ન કહેવાય. કેમ કે તપ ક્યારે શરૂ થાય છે, કે જ્ઞાન દર્શન થયા પછી ચારિત્ર અને ચારિત્ર જ્ઞાન દર્શન પૂર્વક ચારિત્રમાં પણ ચારિત્રની ઉગ્રતા એ તપ થાય છે. સત્યંતે તપ એમ સોનો તપાવવામાં આવે અને શુદ્ધ થાય, એમ ચારિત્રની અંદર વિશેષપણે સ્થિરતાથી અંદર તપે ત્યારે અશુદ્ધિ ગળી જાય, નિર્જ રાખે. હવે એ વિષય જ આખો છઠ્ઠા ગુણસ્થાન પાંચ માંથી આંશિક સ્વરૂપ થાય છે. એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાનનો વિષય છે, ઉપરના ગુણસ્થાનનો વિષય છે. એ કોઈ હજી સમ્યક દર્શન પહેલા મિથ્યાત્વની ભૂમિકામાં આરાધે અને નિર્વિરામ માને તો એને કર્મ વિપર્યાસ કહેવા સિવાય બીજું શું કહેવાય? એ સ્થૂળ કમ કર્મ વિપર્યાસ છે. અહીંયા તો ગુરુદેવ એમ કહે છે પરમાનંદકારમાં એક ગુણ એક પણ વિપર્યાસ રહે અને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થાય એવું કોઈ દિવસ ન બને, બની શકે નહીં. અને જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી જિજ્ઞાસા મારે નક્કી ન કરી લેવી, જીધી સાધન નક્કી ન કરી લેવું. નક્કી કરવામાં ગ્રહિત આવે છે અને જિજ્ઞાસામાં રહેવામાં અગ્રહિત રહે છે, એટલે કે જગ્યા રહે છે વિચારવાને. નિર્ણય કર્યા પછી નથી રહેતો, પછી તો શું થાય કે મારો નિર્ણય ખોટો ને. વિચારવાને નિર્ણય કર્યા પછી નથી રહેતો, પછી તો શું થાય કે મારો નિર્ણય ખોટો ને. એ વાત પછી પોતાના ભૂલનો સ્વીકાર થવો પણ એ બળ માગે છે, એના માટે પણ બળ જોઈએ છે. એવું બળ મૂક્યા મિથ્યાત્વની ભૂમિકામાં જલ્દી આવે પણ, એટલે જ્ઞાનીઓની એ આજ્ઞા છે. લલ્લુજી મુનિને આ એને સાથે દેવકરણજી મુનિ હતા એ વિષયમાં ચાલ્યો છે. લલ્લુજીએ ફરિયાદ કરી છે, દેવકરણજી મુનિ શાસ્ત્રો વહેંચ્યા પછી એમ માનતા થઈ ગયા છે કે હું તો ખરેખર પરમાત્મા છું, પણ એમને એમની જે પરિસ્થિતિ છે એ જોતા કંઈક અનુચિત કરી રહ્યા હોય એવું લાગે છે. માર્ગદર્શન માંગ્યું છે એમાં તો કે વાત તો એમ છે કે આમ તો વસ્તુ સ્વરૂપે તો બધા આત્મા પરમાત્મા છે, માટે એમાં કોઈ પોતાના આત્માને પરમાત્મા માને તો કોઈ ખોટું તો નથી. પણ ક્યારે કે તદ અનુસાર કોઈ આંશિક દશા પ્રગટ થાય ત્યારે, એ પહેલા નહીં. આ રાજમાર્ગથી વાત લીધી કે પ્રગટપણે પરમાત્મ સ્વરૂપનો અનુભવ થાય અંતર્મુખ ઉપયોગમાં, નિર્વિકલ્પ તત્વનો નિર્વિકલ્પ ભાવે અનુભવ થાય, નિર્વિકલ્પ ઉપયોગથી અનુભવ થાય તો પરમાત્માની માન્યતા બરાબર છે, સમ્યક છે. નહીતર માને છે ખરેખર પોતાને પામર, માને છે એટલે અનુભવે છે પામર, કેમ કે પ્રતિ અનુભવ સાથે જાય છે. અનુભવે છે પામરતાને અને વિકલ્પમાં ને વિચારમાં ને વાણીમાં માન્યતા એમ બતાવે છે, પોતાની માન્યતાને એમ વ્યક્ત કરે છે કે હું મને પરમાત્મા માનું છું. એ વાત સુસંગત પછી તો અંશે અંશે એટલે નિર્ણયનો વિષય લીધો છે. તો અંશેમાં તો શું છે કે પરમાત્મા તત્વની ઓળખ થઈ છે ત્યાં, એવી માન્યતા બાકી છે. એટલે જાગૃત મુમુક્ષુને ખબર છે કે ઓળખાણ થઈ છે, અનુભવ બાકી છે, જરા આગળ પાછો નહીં. ઓળખાણ એટલે ઓળખાણ અનુભવ, એ અનુભવ ઓળખાણ જુદી ચીજ છે, અનુભવ જાગૃતિ માંથી ચાલી
જિજ્ઞાસા નિર્ણય
અને વિધિનો વિષય પણ ત્યારથી યથાર્થ પકડાય છે, એ પહેલા વિધિનો વિષય નથી શરૂ થતો, કેમ કે સન્મુખતા ત્યારથી આવે છે. વિમુક્તામાં કોઈ વિધિનો વિષય નથી, વિધિનો વિષય ત્યારથી જ લાગુ થાય. એ વિષયનું બહુ મહત્વ આપ્યું શ્રીમદજીએ, તો એને સુધારસ કર્યો છે, બીજ જ્ઞાન કહ્યું છે, એને સુધારસ કર્યો છે. એવા એવા ઉપનામ આપ્યા છે એ વિષયનું મહત્વ બતાવવા માટે. પદ્ધતિ કઈ લેવી હવે? ખરી વાત એ છે કે આપણે મુખ્ય પ્રવૃત્તિ સમજવાની ચાલે છે,
બરાબર.
પછી આપણી મેળે ઘરે વાંચીને સમજીએ, સમૂહમાં સાંભળતા સમજીએ, કે પરસ્પરસ ચર્ચા કરીને સમજીએ. સમજણની પ્રક્રિયામાં આ ત્રણ મુખ્ય બાહ્ય પ્રકાર છે,
બરાબર.
સમજણ એમાં કોમન છે, ત્રણેયમાં સમજણ કરવી તે
કોમન
કોમન છે, બરાબર છે. સમજણની પદ્ધતિ શું? પછી કે આવી ત્રણ બાહ્ય ક્રિયા હોય તો પણ ખરેખર સમજણની યથાર્થ પદ્ધતિ શું, આટલું આપણે વિચારીએ જો આ જગ્યાએ તો,
બરાબર.
ઠીક છે, પછી ચોખ્ખું થઈ જશે એ વિશે. કે જે વાત બુદ્ધિગમ્ય થાય એ વાતને પ્રયોગની કસોટીએ ચડાવવાની તરત જ તૈયારી કરવી. જો વાત વિચારમાં ન્યાયથી, આગમથી, ન્યાયથી, તર્કથી, અનુમાનથી એ બધા પ્રકારે સંમત થતી હોય, આપણો આત્મા હા પાડતો હોય, ના ન પાડતો હોય, નકાર ના આવતો હોય ને હકાર આવતો હોય, તો વાત તો શાસ્ત્રકારની પણ બરાબર છે, શ્રી ગુરુની બરાબર છે, જ્ઞાનીની બરાબર છે. જેને વિરોધ આવતો હોય એનું તો કામ જ નથી આમાં, એને તો વિરોધ ટાળે છૂટકો છે, પછી આગળની વાત છે. પણ જયારે સંમત થાય, કેમ કે કહેનાર પ્રમાણિક છે, શાસ્ત્રકાર હોય, શ્રી ગુરુ હોય, જ્ઞાની સત્પુરુષ હોય, કહેનાર પ્રમાણિક છે, એના ઉપર વિશ્વાસ રાખીને એની વાત સાંભળવા બેઠા છીએ કે વાંચવા વાંચીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે જો પોતાને પણ એ વાત બરાબર હકાર આવે છે કે આમાં ન્યાય, યુક્તિ, આગમ બધું બરાબર બેસે છે, એવું પડખેથી આમાં કાંઈ શંકા કરવા જેવું નથી, તો પણ એ સમજણ યથાર્થ છે એમ નહીં માની બેઠો. ભૂલ ક્યાં કરીએ છીએ કે આ તો બરાબર સમજાણવા માટે એનો નિર્ણય થવો જોઈએ, એને ત્યાં નિર્ણય નહીં કરવો ને જિજ્ઞાસામાં રહેવું, એવું શું કરવા? તમારો પોઈન્ટ આ છે, જયારે બરાબર બેસતું હોય તો નિર્ણય કરવો જોઈએ કે હવે આમ જ છે અને બીજી રીતે નથી. તો અહીંયા એક જગ્યાએ પદ્ધતિ હવે શરૂ કરવાની છે. ખરેખર તો આટલી સમજણ થયા પછી નિર્ણય કરવાની પ્રક્રિયા શરૂ થાય છે, એના બદલે એ પ્રક્રિયામાં અને પદ્ધતિમાં આવ્યા વિના આપણે નિર્ણય કરીને પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આ મોટી એક ભૂલ થાય છે, આ જગ્યાએ
મોટી ભૂલ,
સમજણની ભૂમિકામાં આ એક ભૂલ થાય છે આપણે ત્યાં. અને આમ જ ચાલે છે, અમે જોયું કે આમ જ ચાલે છે સ્વાધ્યાયને, ચર્ચાને, સમજણની વસ્તુ. નિર્ણય જ્ઞાનમાં કરવો, પણ કેવી રીતે કરવો? વિકલ્પ સાથે સાથે હોય છે વિચારની ભૂમિકામાં, કારણ કે મુમુક્ષુની ભૂમિકામાં વિચાર તો હોય જ ને, જ્ઞાનીની ભૂમિકામાં એક ક્ષણ માત્ર નિર્વિકલ્પતા આવે છે, બાકી તો વિકલ્પની ભૂમિકા છે. વિકલ્પાત્મક ભૂમિકામાં જ્ઞાન કામ કરતું હોય છે, પણ કેવી રીતે કરવો એનો પ્રોસેસ શું, આપણે ચર્ચાનો વિષય છે. ચર્ચાનો વિષય એ છે કે એનો પ્રોસેસ શું,
બરાબર.
શું આપણને ન્યાય, યુક્તિ, આગમ અનુમાન તર્ક થી બધી બધા પડખે થી સૌ સરખું લાગે એટલે નિર્ણય કરી લેવો કે એ વખતે જિજ્ઞાસામાં હજી રહીને બીજું કામ નિર્ણય કરવાનું શું બાકી છે, આટલો વિષય ચાલે છે,
એટલો એજન્ડા ઉપર.
હા, કે જે વાત સમજવામાં આવી છે અને બરાબર લાગી છે, સાચી લાગી છે સમજાણે, એ વાતને પ્રયોગાન્વિત કરીએ. પ્રયોગ પદ્ધતિમાં આવીને પછી એનો નિર્ણય કરવો, તો અનુભવાંશે નિર્ણય થશે, નહીં તો નહીં થાય. વિચારમાં ને વિચારમાં કાલ્પનિક નિર્ણય થશે ને ખબર નહીં પડે, કેમ કે આગમ સાથે ઘણી વાત મળતી હોય છે, પણ સમસ્યા એક જ ઊભી થાય છે. અહીંયા આપણે તો ઘણા અભ્યાસીઓ તત્વજ્ઞાનના અભ્યાસી જીવોને જ મળવાનું થાય છે, તો બધાને આજની તારીખમાં એ સમસ્યા ઊભી થઈ છે, કેમ કે આજે ગુરુદેવ પાસે સાંભળ્યા, કોઈને 10 વર્ષ થયા, કોઈને 20 વર્ષ થયા, કોઈને 25 થયા, કોઈને 30 થયા, કોઈને 40 થયા, અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા કાળ ગયો, અનુભવ નથી થયો એ પોતાને ખ્યાલ હોય છે,
સમજ છે,
બરાબર છે. તો આ સમસ્યા ઊભી થાય છે કે જ્યારે આપણે ગુરુદેવનું પ્રવચન ટેપમાં સાંભળીએ કે પુસ્તકમાં ગ્રંથમાં પ્રવચન રત્નાકરમાં વાંચીએ, તો પ્રવચન તો આખું બેસે છે આપણને, કોઈ વાત નથી સમજાતી એવું તો આપણે કહેતા નથી. આપણે એમ કહીશું કે ગુરુદેવના બધા પ્રવચનો બરાબર સમજાય છે આપણને, આપણે બેસે છે ને આ પાડીએ છે, એ ન બેસતો એની વાત આપણે નથી વિચારતા, બરાબર છે. પછી આ સમસ્યા નથી ઉભી થતી કે હવે અનુભવ માટે શું કરવું. જો બધું સમજાય છે તો મારો એક પ્રશ્ન છે હવે કે શું કરવું એ કેમ ને સમજાણું, હવે શું કરવું એ સમસ્યા કેમ ઉભી રહી, અને બધામાં એ વાત બાકી હોય તો એને બધું કેમ કહેવાય. આપણે એક માણસ એમ કહે છે કે મને ગુરુદેવની બધી વાત બેસે છે ને સમજાય છે, એને સમસ્યા ઊભી થઈ છે કે મારે પુરુષાર્થ કેવી રીતે કરવો. તો પુરુષાર્થ કેવી રીતે કરવો એ જ વાત જો બાકી રહી ગઈ હોય તો બધું સમજાવો એ વાત નથી, મુદ્દાની વાત જ બાકી છે,
સમજાય
ખરેખર તો બધું બાકી છે, સમજાણું એમાં બધું બાકી છે ખરેખર તો, કેમ કે સમજવામાં વિધિ સમજાય તો બધું સમજાણું ને વિધિ ન સમજાય તો કઈ સમજાણું નથી. આમ છે ખરેખર આ સમસ્યા આજે ઊભી છે. જો ખરેખર નિર્ણય યથાર્થ થયો હોય તો આ નિર્ણય પુરુષાર્થને જાગૃત કરે છે, જેને ચૈતન્ય વીજની સ્ફૂર્ણા કહેવામાં આવે છે. શું
ચૈતન્ય વીજની
સ્ફૂર્ણા કહેવામાં આવે છે? એ ચૈતન્ય વીજની સ્ફૂર્ણા નિર્ણયની સાથે જાગૃત થાય છે. એને પુરુષાર્થ કેમ કરવો એ સમસ્યા નથી, એનો પુરુષાર્થ ક્રિયાન્વિત થયેલો છે ખરેખર તો, શરૂઆત થઈ ગઈ છે એટલે કેમ કરવો એને પ્રશ્ન જ નથી. એના માટે મુદ્દો એટલો જ છે આની અંદર કે બહિર્મુખ પરિણામે જીવ બધું કરે છે. પૂજા ભક્તિ આદિ સ્વભાવને એક કોર લઈ જવું, એનું અહીં આપણે ચર્ચા નથી કરવા, પણ શાસ્ત્ર સાધવાઈને તત્વજ્ઞાનનો વિષય પણ બહિર્મુખ ક્ષોભ ભાવમાં કરે છે જીવ, અને સમસ્યા એ છે કે અંતર્મુખ કેમ થવું તે, બરાબર છે. દિશા બે જ છે આ જીવના પરિણામની, દિશા બે જ છે, એક બહિર્મુખી અને એક અંતર્મુખ થવું તે. જો બે જ દિશા છે તો એક દિશામાં આપણી અનાદિની પ્રવૃત્તિ છે ને બીજી દિશાથી આપણે તદ્દન જાણીશું,
બરાબર.
અંતર્મુખ કેમ થવું એટલું જો આવે તો એ પુરુષાર્થ, એને અંતર્મુખી પુરુષાર્થ છે. પુરુષાર્થ વિરિય ગુણ તો પરિણામે જ છે, પણ વિરિયગુણ પરિણામ. ગુરુદેવે પરમાગમ સારમાં એ વાત કરી છે કે સમ્યક સન્મુખતાના પુરુષાર્થમાં અનુભવ થશે, સ્વરૂપની સન્મુખતાના અંતર્મુખી પુરુષાર્થ અનુભવને લાવશે. બીજો કોઈ પુરુષાર્થ, બહિર્મુખી પુરુષાર્થ તો બહારની દિશામાં લઈ જશે, પરિણામ વિકલ્પ વધારશે, એ તો પછી વાંચી વાંચી એટલે સાંભળી સાંભળી ને, પણ વિકલ્પ વૃદ્ધે થશે, ઘટશે નહીં વિકલ્પ. તો એટલા માટે અહીંયા એક વાત છે કે જયારે નિર્ણયનું જ્ઞાન કરે છે, હવે તમારો મુદ્દો આવે છે કે નિર્ણય જયારે જ્ઞાન કરે છે તો જ્ઞાનમાં અનુભવ શેનો થાય છે. જ્ઞાની પુરુષોએ એ વાત કહી કે જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ થાય છે. ભ્રાંતિથી તો માનસ કે રાગનો અનુભવ થાય છે કે રાગના વિષય રૂપ ઠંડા ઉનાનો અનુભવ થાય છે, જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ થાય છે. તો એ જરાક તપાસે છે પોતાના જ્ઞાનને, તો એને ઉપર છલ્લું એમ લાગે છે કે ના ના, મને તો કઈ જ્ઞાનનો અનુભવ નથી થતો, મને તો શરીરની સાતા સાતાનો પણ અનુભવ થાય છે, રાગનો પણ અનુભવ થાય છે, આકુલતાનો પણ અનુભવ થાય છે. તો એને જ્ઞાનીઓ એમ કહે છે કે ભાઈ તારું જ્ઞાન જ્ઞાકારે જે છે એનો પરિચય છોડ થોડોક, તારું જ્ઞાન જ્ઞાનાકારે છે એનો પરિચય કર. અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી તપાસ, અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી તપાસ, આટલા શબ્દો લીધા છે રાજમલજીએ 126 કળશની ટીકા કરતા, સમર અધિકારનો પહેલો કળશ, ગાથા પછીનો પહેલો કળશ, માંગલિકનો નહીં, 181-82 થી ગાથા લખી, અને જેમાં જયચંદજીએ રાગના પ્રદેશો ભિન્ન છે અને જ્ઞાનના પ્રદેશો ભિન્ન છે, બે પર્યાય હોવા છતાં, ત્રણ પર્યાયનો તો ભિન્ન હોય કહેવાની જરૂર નથી, પણ આ તો કહે છે કે એક પર્યાયમાં રાગના પ્રદેશો ભિન્ન અને જ્ઞાનના પ્રદેશો ભિન્ન છે, એવી રીતે ભેદ જ્ઞાનનો અનુભવ થાય છે અને ત્યારે સંવર હોય છે, એ વિષય ઉપર ભગવાન અમૃતચંદ્રાચાર્ય કળશ મૂકશે 126 એ કળશ નીતિકામાં અતિ સુંદર રાજમંદિર, એમ આટલા શબ્દો વાપર્યા છે કે કેવી રીતે ભેદ જ્ઞાન કરે. અંતર દારણ દારણી ન, એટલા શબ્દો પડ્યા છે સંસ્કૃતમાં, અંતરમાંથી એ શબ્દ કહેજો. પછી દારૂણ દારણ એનામાં તો દારૂણ એટલે તીવ્રપણે, દારૂણ એટલે જરા પણ દયા રાખ્યા વગર રાગ ઉપર, રાગને છૂટો પાડવામાં રાગની દયા નહીં રાખતો, એમ કે બહુ સારો છે ને મંદ કસાય છે ને, અને દારણ એટલે વિદારણ જુદું પાડવું. અંતરમાંથી આ શબ્દ કાયદો છે કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે ભિન્ન કરવામાં આવે છે, રાગને અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે ભિન્ન કરવામાં આવે છે. અંતરંગ શું પ્રશ્ન આટલો છે કે અહીંયા અંતરંગ શું, તો કે જે બહિરંગ નહીં તે અંતરંગ. જ્ઞાન વેદ જ્ઞાનમાં જ્ઞાનનો તો પ્રોસેસ છે, પ્રક્રિયા જ્ઞાનની છે, તો જ્ઞાનનું બહિરંગ શું ને જ્ઞાનનું અંતરંગ શું? જ્ઞાનમાં જીવવાનું છે, કેમ કે સ્વસંવેદન જ્ઞાનમાં છે, વેદન જ્ઞાનમાં છે, અનુભવ જ્ઞાનમાં છે. અગ્નિયાકાર જ્ઞાન બહિરંગ છે અને જ્ઞાનાકાર જ્ઞાન છે તે અંતરંગ છે, વિશેષ જ્ઞાનાકાર જ્ઞાન છે તે બહિરંગ છે અને સામાન્ય જ્ઞાન તે અંતરંગ છે, જાણરૂપ જ્ઞાન તે બહિરંગ છે અને વેદનરૂપ જ્ઞાન છે તે અંતરંગ છે.
વેદનરૂપ જ્ઞાન
ત્રણેય વાત એક જ સરખી કરી છે, શબ્દો જ બદલાય છે, ત્રણેય ભેદથી વાત કરી એમાં શબ્દો જ બદલાય છે, એકને એક જ વાત કરી છે. જ્ઞાનનું એક અંતરંગ છે, એક જ પર્યાયમાં એનું બહિરંગ પણ છે અને અંતરંગ પણ છે, પણ આ જીવને પરિચય અને અનુભવ બહિરંગનો હોવાથી એની માન્યતા જાય છે એના જાણપણા સાથે, જ્ઞાનાકાર જ્ઞાન સાથે. જ્ઞાનાકાર જ્ઞાને એમ જાણ્યું કે અમને હવા ઠંડી લાગી, એટલે માન્યતા એની સાથે જોડાય છે, બરાબર છે, ઠંડુ સારું છે, અથવા ઠંડુ ખરાબ છે, બે માંથી ઇષ્ટ અનિષ્ટ કર્યા વગરના એરિયા માન્યતા પૂર્વક. પણ એ જ વખતે જ્ઞાન વેદન ને જોવે તો અહીંયા ઠંડુ નથી ને ગરમ નથી, કોઈ અસર નથી, તો સામાન્ય છે, વિશેષતા છે જ નહીં. અને જ્ઞાન જ્ઞાનના વેદન રૂપ છે. અહીંયા તો અંતર્મુખ થવા માટે અંતરંગમાં આવવું જરૂરી છે. જ્ઞાને દિશા બદલવી છે ને, બહિર્દિશા છોડીને અંતરની દિશા જો વાળવી હોય તો આ એક પરિસ્થિતિ છે. જ્ઞાનના અંતરંગનો અભ્યાસ કરવો એ જ ખરેખર જ્ઞાનાભ્યાસ છે. બાકીનો બધો બહિર્દૃષ્ટિએ અથવા વ્યવહારથી જ્ઞાનાભ્યાસ કહેવામાં આવે છે. તત્વજ્ઞાનનો અભ્યાસ પણ ખરેખર જ્ઞાનાભ્યાસ આ છે કે જ્ઞાન જ્ઞાનના વેદનમાં આવવાનો પ્રયત્ન અને પ્રયાસ કરે તો એ જ્ઞાનાભ્યાસ. એટલે તમારા પ્રશ્નનો મુદ્દો એ છે કે બરાબર લાગે તો નિર્ણય કરી જ લઈએ ને, હવે કામ શરૂ કરવાનું છે. કે જે સમજાણું એને એપ્લાય કરવું, થિયરી સમજાણી છે, થિયરીને ચાલતા ઉદયમાં ચાલતા પરિણામમાં સમજણની થિયરીને લાગુ કરવી એનું નામ પ્રયોગ. પ્રયોગથી સમજાય તો સાચો, પ્રયોગથી ન સમજાય ત્યાં સુધી સાચો નહીં. આ પહેલેથી નિર્ણય હોવો જોઈએ. સમજણમાં પણ આ નિર્ણય એક સમજણની અંદર નક્કી હોવો જોઈએ, ક્યાંય ન બદલાય એવો, કે હું ગમે એટલી સમજણ કરું માથીને સાંભળીને વિચારીને ચર્ચા કરીને, પણ પ્રયોગે ચડાવીને પ્રયોગના કસોટીએ ચડાવીને ખરો ઉતરે તો એ સમજણ ખરી ને, નહીં તો ત્યાં સુધી હજી મારી ખરી સમજણ નહીં. શું આપણો સોદો પાકો તો કરતો સહી કરો એટલે પાકો, અથવા બાનું આપો ત્યારે પાકો, હું પાંચમાં લખી દઈશ કે તમે આ સોદાના બાના પેટા આટલા આપ્યા, ત્યાં સુધી વાતો એ વાતો. એમ કન્ફર્મ કર્યું તમે કે વાત તો આમ જ હોવી જોઈએ, આ સિવાય બીજી રીતે વાત લાગતી નથી, પણ મારા પ્રયોગની કસોટી ખરી ઉતરે ત્યારે ખરી, ત્યાં સુધી નહીં, ત્યાં સુધી વાતો છે બધી. એટલે પરિણમનમાં આવવાની આ એક પ્રક્રિયા છે, પ્રયોગ છે, પરિણમનમાં આવવાની પ્રક્રિયા છે. અને જ્યાં સુધી એ પ્રક્રિયામાં ન આવવાનું થાય ત્યાં સુધી ખરેખર કાર્યની શરૂઆત કે સમજણની પણ શરૂઆત નથી થતી. કારણ કે આ બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે, એક સાયકલ ચલાવીને એ ટેકનિકલ સબ્જેક્ટ છે, તો એમાં તે પ્રેક્ટિસ કર્યા વગર બેલેન્સ કેમ જાળવવું એની કોઈ થિયરી નથી. મોટર ચલાવવી પણ ટેકનિકલ સબ્જેક્ટ છે, પણ કઈ ડિગ્રીનો એંગલ ટર્ન છે એ કોઈ જગ્યાએ બોર્ડ નથી મૂકતા કે અહીંયા 45 ડિગ્રીનો એંગલ છે, માટે સ્ટિયરિંગ ઉપર 45 ડિગ્રી ઉપર લઈ જાઓ તમને સ્ટિયરિંગ ઉપર કોઈ એંગલ નથી જોયા, અને અમે રસ્તા ઉપર નથી. વિષય પ્રેક્ટિકલ જ્ઞાનનો છે, થિયરી તો પહેલાં સમજાવી દેવામાં આવે છે. સીટ ઉપર બેસાડ્યા પહેલાં, સ્ટિયરિંગની સીટ ઉપર બેસાડ્યા પહેલાં આ ક્લચ કહેવાય, આ બ્રેક કહેવાય, આ એક્સિલેટર કહેવાય, આ ફલાણો છે, આ ફલાણો છે, ફલાણો છે, 5-7 જગ્યાએ ઓપરેશન કરવાના છે, નિર્ણયો બધા ઝડપી લેવા પડે, નહીં તો એક્સિડન્ટ થઈ જાય. પણ 15-20 મહિનો બે ખુલ્લા ગ્રાઉન્ડમાં એની પ્રેક્ટિસ કર્યા વિના કેવી રીતે બધું કામ થાય છે એ તો સાયકલ ચલાવતા ન આવડે, મોટર ચલાવતા તો ન આવડે, પણ સાયકલ ચલાવતા ન આવડે. કેમ કે બેલેન્સ કેવી રીતે રાખવું એની કોઈ ચોપડી નથી આવતી. સાયકલ ઉપર બેલેન્સ કેવી રીતે રાખવું એનું કોઈ પુસ્તક નથી આવતું. પુસ્તક આવે તો એમાં સમજે, કદાચ હોય કોઈ કહેનારો તો એને સીટ ઉપર બેઠા વગર બેલેન્સ જાળવતા આવડે નહીં. અરે રોટલી વણતા એનો આવડે, રોટલી વણતા રોજ તમે ઘરમાં જુઓ છો કે ભાઈ આ ગોણાને વેલણ પાટલી વચ્ચે મૂકીને વેલણ ફેરવે છે. એ ભાઈ રોટલી તો વણી દઉં 60 વર્ષની ઉંમરે, ભલે 60 થઈ ગયા હોય, 15 વર્ષની છોકરી ફટાફટ બનાવશે, 4 ગણી ઉંમર હોય તો એનું ટેકનિકલ શબ્દો પ્રેક્ટિસ વગર કોઈ દિવસ એનું જ્ઞાન થાય જ નહીં. કેવી રીતે રોટલી બનાવવી, કેવી રીતે સાયકલ ચલાવવી, એનું જ્ઞાન પ્રેક્ટિસ વગર થાય જ નહીં. એમ સમ્યક દર્શન જ્ઞાન ચાલે પ્રાણી અનુભવનો, સ્વાનુભવનો વિષય હોવાથી સ્વાનુભવને પ્રેક્ટિસ કર્યા વગર, પ્રયોગ કર્યા વગર એ જ્ઞાન ન થાય. ગમે એટલા ચોપડા માથે નહીં, ગમે એટલી ચોપડી માથે, ગમે એટલું સાંભળે, પ્રેક્ટિસ કર્યા વગર એ જ્ઞાન ન થાય, ન થાય. એટલે ગમે એટલું સમજાણું હોય તો પ્રયોગ કરવું જોઈએ. પ્રયોગ કરવાનો દ્રષ્ટાંત, હા બહુ સરસ છે દ્રષ્ટાંત, તમે કયો એટલા એમાં આપી શકાય એવું છે. નહીં નહીં, એ તો કહે છે કે આપણે તત્વજ્ઞાનની સમજણનો પ્રયોગનો દ્રષ્ટાંત આપો કે સમજણને કેવી રીતે પ્રયોગમાં લાગુ કરવી. બોલો તો વ્યવહારિક વાત થઈ રહી, આપણે એમ સમજ્યા છે કે કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી, બરાબર છે? આપણી સમજણમાં હવે એમાં કઈ શંકા નથી. હવે આપણા પરિણમનમાં એ સમજણને લાગુ કરવાની રીતે છે. કોઈ પદાર્થ મીઠાઈનો ટુકડો જીભ ઉપર આવે છે, ઠીક લાગે છે, એ વખતે સમજણ લાગુ કરવામાં આવે છે કે સમજણ અધર રાખવામાં આવે છે? લાગુ કરવી એનું નામ પ્રયોગ છે, અધર રાખવું એનું નામ કોરી સમજણ છે. એ શુષ્ક જ્ઞાન એટલા માટે એને કહે છે. બસ તમારા ઉદયમાં ઇષ્ટનિષ્ઠ ઇષ્ટનિષ્ઠ પણ મિથ્યાત અવસ્થામાં ચાલુ છે. એક દાખલો આપ્યો પણ પંચેન્દ્રિયના જેટલા તમારા અનુભવમાં ઉદયમાં આવે એ બધામાં લઈ લ્યો, ક્યાંક તમને ઠીક નથી લાગતું, ક્યાંક તમને ઠીક લાગે છે, અનુકૂળ ને પ્રતિકૂળ બે વહેંચણી કરી લ્યો છે. બંને કલ્પના છે, સામે વસ્તુ અનુકૂળ નથી, સામે વસ્તુ પ્રતિકૂળ નથી. આત્માના જ્ઞાનનો સ્વભાવ અનુકૂળ પ્રતિકૂળ પણ જાણવાનો નથી, માત્ર જ્ઞાન પણ રહેવાનું છે. માત્ર જ્ઞાન પણ કેમ રહેતો નથી, સમજીને તો આ પાડી શકાય. આ તો એના જેવું છું, તમને આટલા પૈસા આપ્યા, જાઓ 5000 નું દાન આપ્યું, દેવાનું તો કે ના દેવાનું નથી, કે દાન કહેવાતું હશે એમ સમજણમાં તો આ પડી, પ્રયોગમાં તો કે એમાં તો નથી થતું, એમાં તો ઇષ્ટનિષ્ઠ પણ કરી જ લઈએ છીએ. તમે ચૂકવવાનું તો ત્યાં છે, ઓલી તો વાતો હતી, આ તો ચૂકવણું છે, ચૂકવણા વખતે ના પડે કેમ ચાલે? બસ જેટલા તમારે આખા દિવસમાં પ્રયોગ સાધનો છે, બે રાગ અને જ્ઞાન, બે રાગ ને જ્ઞાન જુદા છે, આપણે સાંભળ્યું છે. રાગ જ્ઞાન રૂપે કદી થયું નથી, જ્ઞાન રાગ રૂપે કદી થયું નથી. અનુભવમાં એક થાય છે, એ પણ અનુભવાય છે, જ્ઞાનને ચૂકી જવાય છે, બધું સાંભળ્યું છે. તો પોતાના ચાલતા પરિણમનને ક્યાં અવલોકતો નથી, જુદાને જુદું કેમ અનુભવતો નથી? અનુભવ તો બે નો થાય છે, બેનો સ્વાદ જુદો છે, બેની જાત જુદી છે. એ જગ્યાએ જેમ પ્રયોગ કરે તો એટલો પુરુષાર્થ છે, જેટલો પ્રયોગ કરે એટલો જ પુરુષાર્થ છે ખરેખર, બાકી તો બધી વાતો છે. જેટલો પ્રયોગ કરશે એટલું કામ થવાનું, બહુ ચમત્કારિક વિષય છે. ચૈતન્યનો બહુ મોટો ચમત્કાર અહીંથી શરૂ થાય છે અને પ્રતીતિ આવે છે કે આત્મામાં આનંદ શક્તિ છે, એની વિશ્વાસ હવે આવો શરૂ થશે. જેમ જેમ ભાવ ભાષણ આવતું જશે તેમ એવું છે કે
આપણે પરિણામ જોઈ શકીએ.
જ્ઞાનનું ફળ જ સ્વસંવેદન છે. સ્વસંવેદન છે એ ભેદ જ્ઞાનની રિઝલ્ટેડ પોઝિશન છે. જે ભેદ જ્ઞાન કરે તે સ્વસંવેદનમાં આવી શકે. ભેદ જ્ઞાનની પ્રેક્ટિસથી સ્વસંવેદનની ઉત્પત્તિ થાય છે. સ્વસંવેદન એક રિઝલ્ટ છે કે જે ભેદ જ્ઞાન દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે ભેદ જ્ઞાન ખરેખર સાધન છે. આ પ્રયોગાત્મક ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન કોઈ વિકલ્પ નથી, વિચાર નથી, એક પ્રયોગ છે અને એનાથી સ્વસંવેદનની ઉત્પત્તિ થાય છે. બીજી રીતે કોઈ રીતે એ તો દૂરદૃષ્ટિ પ્રકાશમાં સત્રોમાં આવે છે. પ્રવૃત્તિનો આખો સમયસર ભેદ જ્ઞાન ઉપર છે. આખા સમયસરનો કોમન સબ્જેક્ટ હોય બધા જ અધિકારનો, બારે બાર અધિકારનો, તો ભેદ જ્ઞાન જ છે થ્રુ આઉટ. પછી તત્વદ્રષ્ટિએ નવ તત્વથી વાત લીધી. જે તત્વ ચાલતું હોય એ તત્વથી વાત લીધી. કોઈનું પાપનો અધિકાર કરે તો કોઈનું પાપ પૂર્વક એ વાત કરી, આશ્રમનો કરે તો આશ્રમપૂર્વક વાત કરી. પણ મૂળ વાત ભેદ જ્ઞાનની જ કરી છે. તમે સમયસરને તપાસી લીધું એ દ્રષ્ટિએ ભેદ જ્ઞાન વ્યૂ પોઈન્ટ એક જ છે. આચાર્ય મહારાજની રચનાનો જે એંગલ છે એક જ ભેદ જ્ઞાનનો જ એંગલ છે. આખો ગ્રંથ રચેલો છે. કેમ કે અજ્ઞાનીને જ્ઞાની કરવો છે, પ્રતિબુદ્ધને સમજાવો છે, બીજો ઉપાય અને એ પ્રયોગ આવે છે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવ ગુરુ જય હો જય હો.